તારીખ 20/5/1993 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 109 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
પાપ બંને ભાવ કર્મ છે. ભાવ કર્મ દ્રવ્ય કર્મના બંધનનું કારણ છે, નિમિત્ત કારણ છે. પોતે સ્વયં ભાવબંધ સ્વરૂપ છે, તેથી જે જીવ મોક્ષાર્થી છે એને બંધનથી છૂટવું છે એને તે ત્યાગવા યોગ્ય છે. એ સારાંશ ઉપર આક્રોશ છે. સંન્યસ્તવ્યમિદં સમસ્તમપિ તત્કર્મેવ મોક્ષાર્થિના સંન્યસ્તે સતિ તત્ર કા કિલ કથા પુણ્યસ્ય પાપસ્ય વા. સંયુક્તવાદિ નિજ સ્વભાવ ભવનાં મોક્ષસ્ય હેતુર્ભવન નિષ્કર્મ્ય પ્રતિબદ્ધં બુદ્ધતરસં જ્ઞાન સ્વયં ધાવતિ. મોક્ષાર્થીના તદ ઇદમ સમસ્તમ અપી કર્મ સંન્યસ્તવ્યમ. મોક્ષાર્થી એટલે કે સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ એવું જે અતિન્દ્રિય પદ અતિન્દ્રિય અવસ્થા તેમાં જે અનંત સુખ તેને ઉપાધિપણે અનુભવે છે એવો છે જે કોઈ જીવ તેને અહીંયા મોક્ષાર્થી કહેવામાં આવે છે. મોક્ષાર્થી જીવ એટલે કેવો, બહુ સુંદર વ્યાખ્યા કરી છે રાજમુનિજીએ કે મોક્ષ એટલે સર્વ કર્મનો ક્ષય, એ જેનું સ્વરૂપ છે. લક્ષણ એટલે સ્વરૂપ અહીંયા લેવું. સર્વ કર્મનો અભાવ, સર્વ કર્મનો ક્ષય થાય એવું જે પર્યાયનું સ્વરૂપ છે, પદ નામ પર્યાય જે અતિન્દ્રિય છે. કેમ કે ઇન્દ્રિય જનિત પર્યાય એ સકર્મ અવસ્થા છે, કર્મનો ક્ષોક્ષ એ સકર્મ અવસ્થા છે. શુભ અશુભ ભાવ તો સકર્મ અવસ્થા છે, રાગ ને દ્વેષ તો સકર્મ અવસ્થા છે, કેમ કે સામે પ્રકૃતિ છે એવી. પણ જ્ઞાન નો ક્ષયોક્ષમ પણ કર્મજનિત અવસ્થા છે. અને એ કર્મજનિત અવસ્થા હોવાથી, સકર્મ અવસ્થા હોવાથી તે જીવનું લક્ષણ નથી. જીવના લક્ષણની ચર્ચા ક્ષોભમાં ચાલતી હતી ને, જીવનું લક્ષણ એટલા માટે નથી. એ સમળ અવસ્થા છે, સકર્મ અવસ્થા છે એટલું નહીં, પણ એ જ્ઞાનનો મળ પણ એમાં ક્ષોભમાં હોય છે. એ બીજું છે, નિયમસારમાં દીધું છે. વાનગી એટલા માટે નથી કે એમાં અનેક રૂપતા છે. ઉપયોગ છે જ્ઞાન વિશેષ, જેને આપણે કહીએ છીએ એ જ્ઞાન વિશેષ એટલા માટે વાનગી નથી કે એ તો અનેક રૂપ છે, અનેક આકૃતિ રૂપ છે. અને જે વસ્તુનું સ્વરૂપ છે એ તો એક રૂપ છે, એ પ્રતિપક્ષમાં છે. બીજું એ પર સન્મુખ છે, સ્વરૂપ છે નિરવશેષ અંતર્મુખ છે. ઘણા વેદ લીધા હતા ત્યાં. એ ઉપયોગ છે એ પરસમુખ છે અને અંતર્મુખ છે, પછી ઉપયોગ છે એ અલ્પકનું રૂપ છે, અને સ્વરૂપ અલ્પક અલ્પકનું પણ નથી, એટલે એ વિભાગ છે બધા. શું અહીંયા 48 ગાથામાં ટીકામાં એ વાત આવે છે કે આત્મા નિર્મળ છે, શું તો શરીર ને અવિનાશ છે, નિર્મળ અતિન્દ્રિય શુદ્ધ છે, જેમ લોક અગ્ર સિદ્ધ તે રીતે જાણ સૌ સંસારી ને. આ ગાથા છે, એમાં નિર્મળ અતિન્દ્રિય શુદ્ધ છે એમાં નિર્મળ ની વ્યાખ્યા પદ્મ પ્રબંધારી દેવી એ રીતે કરે છે. મળ જનક શોભ સમાધિક વિભાવ સ્વભાવ ના અભાવ ને લીધે નિર્મળ છે. શું કીધું? રાગ ને લઈને મલિન છે એમ ન કીધું, રાગ ની મલિનતા ના અભાવ ને લઈને નિર્મળ છે એમાં એમ કહ્યું. શું નિર્મળ ની એવી વ્યાખ્યા ન કરી કે રાગાદી મેલ રહી છે માટે નિર્મળ છે એમ ન કહ્યું. અહીંયા મળ જનક એવા ક્ષોભ સમાધિક વિભાવ સ્વભાવ છે, એ ક્ષોભસમ છે, મળ જનક છે. મળજનક હોય આત્માના લક્ષણ થઈ શકે માટે એવા વિભાવ સ્વભાવના અભાવને લીધે આત્મા નિર્મળ છે. આત્માના સ્વરૂપ થી પ્રતિપક્ષમાં જાય છે, અને આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવું છે સિદ્ધ સ્વરૂપનું. જેવા લોક અગ્રે સિદ્ધ છે એમાં નિર્મળ ને અતિન્દ્રિય છે. સિદ્ધ કેવા છે? નિર્મળ અને અતિન્દ્રિય. તો સિદ્ધ પદમાં ક્ષોભસમ ન હોય, સંસારી ને ક્ષોભસમ છે, મળજનક છે એમ કહ્યું. એ વિભાવ સ્વભાવ છે, એવા સિદ્ધિ નથી, તેવા મૂળ સ્વરૂપમાં સંસારી આત્મા પણ નથી. આગમ આધાર લે, ઠીક, આગમ આધાર આપો. મળજનક લીધો છે, વિભાવ સ્વભાવ લીધો છે, કેમ કે સિદ્ધ પદ માં નથી, એટલે ત્યાં તો બધા ક્ષાયિક ભાવ છે ને, એટલે પ્રશ્ન જ નથી ત્યાં. વિચારણીય પ્રશ્ન એ છે કે રાગ ની મલિનતા ને લઈને એના અભાવ ને લઈને નિર્મળ છે એમ નથી કહેતા. ક્ષોક સંપત્તિ રહેશે અહીંયા. શું છે કે આ ગાથા ઉપર નો કળશ બહુ સારો છે. 48 ગાથા ઉપર 72 નંબર નો કળશ છે. કળશ જોતો તો એમાં પછી ટીકા જોવાઈ ગઈ. જેના ઉપરથી કળશ લીખો છે ટીકા તો થોડી જોવું. એમાં એ વાત છે ને કે શુદ્ધ અશુદ્ધ વિકલ્પ ના હંમેશા મિથ્યા દ્રષ્ટિને હોય છે. એટલે એમાં શું જોયું છે, સુગાનીજીએ બહુ સરસ વાત લીધી છે. 367 નંબરના વચનામૃતમાં એ વાત આવે છે. સુગાનીજીના, કોઈ જીવ છે એ શાસ્ત્ર ના નિમિત્તે અથવા ગ્રંથશ્રુત ના નિમિત્તે, આપણે એમ લઈએ ને જ્ઞાની ના વાણી ના નિમિત્તે આત્મ સ્વરૂપ ને સમજે છે. આત્મ સ્વરૂપ ને સમજે છે એમને, આવું મારું આત્મ સ્વરૂપ છે એમ સમજીને મારા એવા સ્વરૂપમાં મારે એકાગ્ર થવું, એવો ભાવ પણ આવે છે મોક્ષને. અને એકાગ્ર થવા માટે એકાંત ની અંદર સ્વરૂપની વિચારણા પણ કરે છે. ત્યાં શું એક પરિસ્થિતિ ઊભી થાય છે એવા પ્રકારની અંદર, કે નિર્વિકલ્પ દશા થઈ કે ન થઈ, થઈ કે ન થઈ, થઈ એકાગ્રતા થઈ કે ન થઈ, કેમ એકાગ્રતા થાય ત્યારે નિર્વિકલ્પતા આવે ને. તો એકાગ્રતા આમ તો વિકલ્પ થોડા મંદ થાય, કેમ કે ત્યાં જે સ્વરૂપ એક છું, અભિક છું, અખંડ છું, નિર્વિકલ્પ છું, એનું ચિંતન છે, એટલે વિકલ્પ પણ થોડા મંદ થાય. પણ એકાગ્રતા તો એક જુદી વસ્તુ છે. એટલે એમ કે થઈ કે ન થઈ, થઈ કે ન થઈ, એ જાતનો પણ વિકલ્પ પર્યાય પ્રધાનતાનો વર્તે એવી પણ એક અહીંયા પરિસ્થિતિ પર્યાય દ્રષ્ટિકોણ હોવાને લીધે સંભવિત છે. અને પહેલેથી જયારે એવા વિકલ્પમાં હોય ત્યારે એક અભિપ્રાયની આમાં ભૂલ થાય છે. બહુ સૂક્ષ્મ વિચારથી સમજવા જેવો વિષય છે કે અભિપ્રાયની ભૂલ ત્યાં એ થાય કે આ પર્યાય જલ્દી થાય તો સારું, આવી પર્યાય થાય તો સારું, થાય તો સારું, થાય તો સારું, એટલે થાય તો મને સંતોષ, ત્યાં સુધી મને સંતોષ નહીં થાય. એટલે પર્યાયમાં સંતોષ લેવો એવું જે દર્શનનું તીવ્રપણું, એ તો એ પર્યાય તો દર્શનના અભાવમાં પ્રગટવાની છે, એ થયા પહેલા જ એના સંતોષનો અભિપ્રાય ઉભો થઈ જાય. એમણે તો એમ લીધું છે કેમ કે નિર્વિકલ્પ પર્યાય કરીને શું તારે એમાં કઈ સંતોષ પકડવો છે, એમ પ્રશ્ન પૂછો છે. શું નિર્વિકલ્પ પર્યાય થાય ને તો પર્યાયમાં સંતોષ આવતો જ નથી, અપૂર્વ આનંદ આવે તો એમાં સંતોષ થતો નથી. પણ જે પ્રયત્ન એ પહેલાનો પૂર્વ પ્રયત્ન છે એમાં અયથાર્થતા ભજે છે ત્યારે આવી એક સૂક્ષ્મ અભિપ્રાયની ભૂલંદર ઉત્પન્ન થઈ જાય છે. એ ભૂલ ન થવા માટે એને કેવી રીતે ચાલવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ, તો એમણે ત્યાં લીધું છે કે અતિન્દ્રિય નિર્વિકલ્પ દશા થાય તો એમાં શું પણ હવે એક અવસ્થા નિર્વિકલ્પ શુદ્ધોપયોગ નહીં, સદાય એવો નિર્વિકલ્પ શુદ્ધોપયોગ રહે ને તો મારે ગૌણ છે, મારો આત્મા જ મારે તો મુખ્ય છે, એમ ત્યાં લીધું છે. એના ઉપરથી આખો વર્ષ યાદ આવ્યો ત્યાં તો પદ્મ પ્રમુખ ધારી દેવ કે છે કે શુદ્ધ શુદ્ધ ની વિકલ્પના મિથ્યા દ્રષ્ટિની અન્વેષણ હોય છે. એટલે એ મિથ્યાત્વ અવસ્થામાં એવું વિચારે છે પર્યાય શુદ્ધ થઈ કે અશુદ્ધ રહી છે, હજી શુદ્ધ થઈ કે ન થઈ, હજી અશુદ્ધ રહી છે કે શુદ્ધ થઈ કે ન થઈ, કેટલી શુદ્ધ થઈ ને કેટલી અશુદ્ધ થઈ, આ જે પર્યાયની ચિંતા છે એ કર્તવ્ય નથી એમ કહેવું છે. એ કરવા યોગ્ય નથી. કેમ કરવા યોગ્ય નથી કે તારે તો પર્યાય શુદ્ધ જ છે, કઈ કે કારણ શુદ્ધ થઈ, તારે તો પર્યાય શુદ્ધ જ છે. એટલે દ્રવ્યનું વર્તમાન હોવા છતાં એને પર્યાય કહેવાનું રહસ્ય આ છે. લ્યો છે તો દ્રવ્યનું વર્તમાન, પણ એને પર્યાય શું કરવા કીધી કે તું પ્રત્યેક વર્તમાનમાં શુદ્ધ શુદ્ધપણે બિરાજમાન છો, શુદ્ધ સ્વરૂપે જ બિરાજમાન છો, એ બિરાજમાન તમારી તારી અવસ્થા છે વર્તમાનમાં. તારે તો કઈ અવસ્થા હું જોવાનું જ નથી રહેતો, અવસ્થા શુદ્ધ થઈ કે ન થઈ તારે કઈ જોવાની જરૂર જ નથી, તું તો શુદ્ધ પર્યાય જ બિરાજમાન છો પ્રત્યેક અવસ્થામાં. બસ પછી કહેવાની જરૂર નથી કે એને કાર્ય શુદ્ધ જ હોય છે. એમ જ્યાં આવ્યું પોતાના પરમ તત્વને ગ્રહણ કર્યું વર્તમાનમાં એ જ એની કારણ શુદ્ધ પર્યાય છે. બસ વસ્તુ પોતે છે એની પર્યાય છે શુદ્ધ, પછી જે ઉત્પાદંશ છે એમાં શુદ્ધિ અશુદ્ધિની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે અહીંયા પર્યાય શુદ્ધ છે. હવે મારી મારી પર્યાય શુદ્ધ છે ને આપણે કારણ એને એવો ગૌણ કરી નાખો, કારણને બોલવાની જરૂર નથી, હું વર્તમાનમાં જ શુદ્ધ છું. એવી જે મારી વર્તમાન સ્થિતિ જ્યાં શુદ્ધ છે ત્યાં ઉત્પાદનની મારે ચિંતા કરવાની જરૂર નથી કે એમાં શુદ્ધિ છે કે અશુદ્ધિ છે, સ્વવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે, એ ચિંતા કરવાની જરૂર નથી. એવો પરમાગમનો અર્થ છે એમ કહેવું છે. અહીંયા વળી એમ કહેવું છે કે એવો પરમાગમનો અર્થ છે. કેવો પરમાગમનો અર્થ છે કે અતુલ અર્થ છે, આને તોડી ન શકાય એવો અર્થ છે. આ જગ્યાએ અર્થ ને અતુલ અર્થ એવો અર્થ નું વિશેષણ વાપર્યું છે પદ્મ પ્રમુખ ધારી દેવે કે ઇથમ ચ પરમાગમ અતુલમ અર્થમ જાણાતી, આમ જો જાણે સદ્રક સ્વયં સમ્યક દ્રષ્ટિ પોતે, તો એની જે સારા સાર વિચાર કરવાની બુદ્ધિ, એને એમ કે જે આવી રીતે વિચાર કરી શકે એવા સમ્યક દ્રષ્ટિની બુદ્ધિ, એવી સુંદર બુદ્ધિ છે. બુદ્ધિ ની પાછું વિશેષણ લગાડ્યું, ચારુ ધીષણ આમ, સુંદર બુદ્ધિ. ચારુ એટલે સુંદર. વૃંદાવન તમને અમે તો નમસ્કાર કરીએ છીએ, અમે તો એ બુદ્ધિ વાળાને નમસ્કાર કરીએ છીએ. આવો અર્થ કોઈ જો પરમાગમ માંથી કાઢતો હોય તો એ સમ્યક દ્રષ્ટિ ની બુદ્ધિ ને અમે નમસ્કાર કરીએ છીએ. જાઓ પહેલો પુરુષ, બહુ વચન. પહેલો પુરુષ એક વચન નથી લીધું, સંસ્કૃત વ્યાકરણ સમજતા અને ખ્યાલ આવે. વંદામહે, મિત્ર વંદામી એમ લે, એટલે વંદામહે એમ લીધું છે. એટલે અમે, હું એકલો નહીં, અમારા અમે બધા સાધુઓ વંદન કરીએ એમ કે છે. ઠીક, તમે શબ્દ વાપરો છો. એને શું છે, રાહ જોવાની રહેતી નથી, એને ચિંતા કરવાની રહેતી નથી. પર્યાયની ચિંતા એ ચિંતા નથી, પણ દુશ્ચિંતા, દુષ્ટ ચિંતા છે. કેમ કે એ પર્યાય બુદ્ધિને તીવ્ર કરનારી ચિંતા છે. પર્યાય બુદ્ધિ જાણે અજાણે તીવ્ર થાય, દ્રઢ થાય, તો એ એટલો બાધક કારણ વિશેષ ઉત્પન્ન થઈ ગયો એમ સમજવું રહ્યું. એમાંથી બધું નીકળ્યું, ક્ષોભસમ છે, મળજનક છે. જોતો તો આ કળશ એમાંથી કીધું, ટીકામાં કઈ અને અનુસંધાનમાં કઈ વિશેષ વાત છે? ક્ષોભસમ મળજનક છે. નિર્મલ ની વ્યાખ્યા એવી રીતે કરી, ક્ષોભસમ જ મળજનક છે. ક્ષોભસમ ને ક્યાંથી લક્ષણ બતાવવું? લક્ષણ તો એવું હોય કે આત્મભાવ જનક થાય, આત્મભાવ પ્રદર્શક હોય, એનું નામ લક્ષણ કહે. સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ અતિન્દ્રિય પદ. એ અતિન્દ્રિય પદમાં જો પ્રયોજનનો વિષય લીધો, અધ્યાત્મ પ્રધાન છે ને ટીકા, એટલે તેમાં જે અનંત સુખ, આ એટલા માટે મોક્ષ પદમાં અનંત સુખ છે. કેટલું સુખ જોઈએ છે જીવને? સર્વકાળને માટે પરિપૂર્ણ અનંત સુખ પ્રત્યેક જીવને જોઈએ છે, પ્રત્યેક જીવ એને ચાહે છે. કિંચિત માત્ર દુઃખ ન જોઈએ એનો અર્થ જ આ છે કે પરિપૂર્ણ અનંત સુખ જોઈએ, અને સદાને માટે જોઈએ તો કહેવાની જરૂર નથી કે પછી એ દુઃખ, પછી પાછું દુઃખ જોઈએ છે, એ વાત તો હોય નહીં અભિપ્રાયમાં. એવા મોક્ષમાં જે અનંત સુખ છે તેને ઉપાદેયપણે અનુભવે છે, તેને ઉપાદેયપણે વિચારે છે એમ નથી લીધું, તેનો ઉપાદેયપણાનો વિકલ્પ કરે છે એમ ન લીધું. છે મોક્ષાર્થની વાત, હજી તો મુમુક્ષુની વાત છે. શું આ મુમુક્ષુ પણ આવ્યું, મોક્ષાર્થી પણ આવ્યું નથી, એ સર્વથી મોટો દોષ છે. શું રાગ દ્વેષ કરે છે કે સંસારમાં ગ્રહસ્થી પણ કે વેપાર કરે છે, મોટો દોષ નથી લીધો. મુમુક્ષુ પણ આવ્યું નથી, સર્વથી મોટો દોષ છે. 254 માં કૃપાળુ દેવે વાત લીધી, આ જીવને મુમુક્ષુતા આવી નથી એ જ એનો સર્વથી મોટો દોષ છે એમ લીધું છે. અહીંયા ઉપાદેયપણે અનુભવે છે એમ લીધું છે. હા, એનો ઘણો રસ છે, તો છે એમ જ છે. તેને એ મોક્ષાર્થી મુમુક્ષુ થયો, એ મુમુક્ષુ થયો એટલે મોક્ષ નો પાયો નાખ્યો, એનું નામ મુમુક્ષુ છે. જેને મોક્ષ નો પાયો નાખ્યો તે મુમુક્ષુ. કેવો હોય કે અનંત સુખ ને ઉપાદેયતા, અનંત સુખ સુખ ની ઉપાદેયતા કરે તે અનુભવ. એનો અર્થ શું છે? અનુભવ આચરણ પ્રધાન છે. આયા વિકલ્પ કરે, વિચાર કરે એમ નથી લીધો, અનુભવ નો પ્રયત્ન લીધો છે. આયા તો સીધે સીધો અનુભવ નો પ્રયત્ન લીધો છે. અનુભવ પણ ઉપાદેય કરે છે, ઉપાદેયતા આવી છે, મોક્ષ ની ઉપાદેયતા આવી છે. મોક્ષ મોક્ષ સંબંધિત કાંઈક પણ જેનો પ્રયાસ છે એને મુમુક્ષુતા કહીએ. પૂર્ણ શુદ્ધિ પ્રત્યેનો યત્કિંચિત પણ જેને પ્રયાસ હોય તો તે મોક્ષાર્થી છે, નહીતર મોક્ષાર્થી કે મુમુક્ષુ પણ નામ માત્ર છે, નામ છે. એને અશુદ્ધિ થી બચવા એનો પ્રયાસ હોવો જ જોઈએ. ત્યાં સુધી સ્વચ્છંદે ચાલે છે, જ્ઞાનીની આજ્ઞા તો નથી ચાલતો, પણ સ્વચ્છંદે ચાલે છે. ખરેખર છે એમ છે, જ્ઞાનીની આજ્ઞા નથી ચાલતો, જરા હળવું પડી જાય. સ્વચ્છંદ કરે છે જરા મહાદોષ છે, સ્વચ્છંદ છે એ મહાદોષ છે એમ વાત છે. પણ સ્વાધ્યાય કરે, કલાકો સુધી પૂજા ભક્તિ આદિ બધું કરે, દયા પાલે, શાંતિ રાખે, દયા શાંતિ ક્ષમતા ક્ષમા સમતા ક્ષમા, ઠીક મંદ કશાયની ક્ષમતા રાખે, ક્ષમા રાખે, એ બધું જ્ઞાની ની આજ્ઞા એ થવું જોઈએ. સ્વચ્છંદ એ શરત ને આધીન એ બધી વાત છે. ઉપાળુદેવે 254 માં જે કહ્યું એનો અર્થ કે આ શરત ને આધીન બધું અમે કહીએ છીએ, એમને એમ નહીં. તારી કલ્પના એ તું નક્કી કરે કે અત્યારે હું ક્ષમતા રાખું છું, હું અત્યારે દયા પાડું છું, હું અત્યારે શાંતિ રાખું છું, એમ ના ચાલે. ભગવાન ની જેમ માથે ધારે છે. મારે તો એક વિકલ્પ છે, આજ્ઞા છે, ને મારે શિરો ધારીએ છે. 200 માં જ્ઞાની ની ઈચ્છા એ ચાલે, ઈચ્છા એ કહો કે આજ્ઞા એ કહો, એક જ વાત છે. અનંત સુખ ને ઉપાદેય પણ અનુભવે છે એટલે ઉપાદેયતા ના પ્રયાસ સહિત જે છે તે મોક્ષાર્થી છે. એવો છે જે કોઈ જીવ, તેણે તે જ કર્મ જે પહેલા જ કહ્યું હતું કે જેટલું શુભ ક્રિયારૂપ અશુભ ક્રિયારૂપ અંતરજલ પરૂપ બહિર્જલ પરૂપ, સૂક્ષ્મ વિકલ્પ લઈ લીધો આત્માનો, એ અંતરજલમાં આવી જાય છે. ઇત્યાદિ કર્તૃત્વ, એને તો કર્તૃત્વ કહી દીધું છે, કેમ કે કર્તૃત્વ ભાવે કરે છે માટે એને કર્તૃત્વ કહ્યું છે. એ કર્તૃત્વરૂપ ક્રિયા અથવા નાનાવરણાદિ પુદગળનો પિંડ, અશુદ્ધ રાગાદી રૂપ જીવના પરિણામ, એવું કર્મ તે જીવ સ્વરૂપનું ઘાતક છે. શું કર્મ ને કર્મના બે, ક્રિયા અથવા ક્રિયાનો અર્થ કર્યો, કર્મનો અર્થ ક્રિયા, ભાવરૂપ ક્રિયા લીધી, અથવા નાનાવરણ આદિ પૂદગળનો પિંડ દ્રવ્ય કર્મનો ઉદય, અશુદ્ધ રાગાદી રૂપ જીવના પરિણામ, એવું જે કર્મ એ બધું કર્મમાં લઈ લેવું, તે સંન્યસ્તવ્યમ છોડવા લાયક છે. જીવ સ્વરૂપનું ઘાતક હોવાથી, ઘાતક જીવ સ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આ મૂળાગ્ર સમગ્ર ત્યાગ છે. મૂળમાંથી થોડુંક પણ એને અહીંયા જીવતું રાખવાની વાત નથી, મૂળમાંથી સાફ કરવાની વાત છે. આ મૂળાગ્ર મૂળમાંથી અભિપ્રાય તો આમ થઈ જવો જોઈએ, પછી જે દોષ છે એ ક્ષમ્ય છે, પણ અભિપ્રાયનો દોષ અક્ષમ્ય છે. એટલે એમ જાણીને તે સર્વ ત્યાગવા યોગ્ય છે, ત્યાજ્ય છે એટલે ત્યાગવા યોગ્ય છે. હજી તો સમ્યક દર્શન ન થયું હોય ક્યાંથી ત્યાગે, તો કે ત્યાગવા યોગ્ય છે એમ નિર્ણય કરે એવો અભિપ્રાય બાંધે તો એવી શ્રદ્ધા થાય અને તો એવું શુદ્ધ પરિણમન થાય, નહીંતર મૂળમાંથી જ એ પરિણમન થવાનો કોઈ અવકાશ નથી. આગળ બીજી રીતે લોકો ગયા શું, જે નિમિત્તો છે એને લઈને શુભાશુભપણું થાય છે ને, આપણે નિમિત્તો છોડી દો, નિમિત્તોનો ત્યાગ કરો. જે કાંઈ ભાવકર્મ થાય છે એ ભાવકર્મના કોઈ બારમાં નિમિત્તો તો હોય છે, એ નિમિત્તને આધીન થાય છે, માટે નિમિત્ત છોડી દો ને આપણે. એમ નિમિત્ત છૂટતા કાંઈ ભાવ છૂટતો નથી, એ પદ્ધતિ ઉલટી છે, વિપરીત પદ્ધતિ છે. ઉપાદાન પ્રધાન પદ્ધતિ હોવી જોઈએ, નિમિત્ત પ્રધાન હોવી જોઈએ નહીં. એ ત્યાજ્ય છે એટલે ત્યાગવા યોગ્ય છે. તત્ર સંન્યસ્તે સતિ, કે તે સઘળાય કર્મનો ત્યાગ થતા પુણ્યસેવા પાપસેવા કા કથા, પુણ્ય કે પાપનો શું ભેદ કરવો એની શું કથા કરવી પછી, કે આ તો પાપ છે અને ઓલું પુણ્ય છે એનો કાંઈ ફેર તારવવાની તારે જરૂર નથી. ભાવાર્થ સ્પષ્ટ કર્યો છે. ભાવાર્થ આમ છે કે સમસ્ત કર્મજાતિ હે છે, પુણ્ય પાપના વિવરણની શી વાત રહી, પછી એને જુદો પાડવાની ક્યાં જરૂર રહે છે. કર્મની જેટલી કોઈ જાત છે, કર્મના જેટલા કોઈ પ્રકાર છે, એ બધા હેય જ છે, છોડવા યોગ્ય છે. કેમ કે તું મોક્ષાર્થી છું ને મોક્ષ છે એ નિષ્કર્મ અવસ્થા છે, અને નિષ્કર્મ અવસ્થામાં અનંત સુખ છે અને એ તારે ઉપાદેય છે, નહીતર આમાં દુઃખની ઉપાદેયતા આવશે. સકર્મ અવસ્થા છે એ દુઃખ સ્વરૂપ છે, દુઃખ રૂપ છે, અને એની ઉપાદેયમાં દુઃખની ઉપાદેયતામાં સુખની ઉપાદેયતા રહેતી નથી. થોડુંક દુઃખ ઉપાદેય રાખીએ ને થોડુંક સુખ ઉપાદેય રાખીએ તો એ વાતને જ સમજ્યો નથી ખરેખર, તો એ સુખ દુઃખ ને ખરેખર સમજ્યો જ નથી. બાકી તો કોઈ દુઃખ ને ચાહે એ વાતમાં કઈ માલ છે જ નહીં. એટલે એકાંત સુખ જ ઉપાદેય હોય, તો ભૂલ આમ કરે છે. આમ પૂછો તો કે હા જોઈએ તો એટલું સુખ, પણ પૂન તો કે પૂન કરવું જોઈએ, મેં તો દુઃખ ભાવ છે, ભાવ છે પણ એવું લાગતું નથી, બસ અહીંયા ભૂલ છે. એ દુઃખ ભાવ છે એવું જે લાગતું નથી આ અહીંયા ભૂલ છે, લાગવાની ભૂલ છે, વેદવાની આ ભૂલ છે. એ દુઃખ ભાવ લાગવો જોઈએ અને એ મોક્ષાર્થી ને લાગે છે. મોક્ષાર્થી એટલા માટે લીધો છે કે મોક્ષાર્થીની અવસ્થામાં એમ લાગે છે, એમ ન લાગે ત્યાં સુધી એ મોક્ષાર્થી થઈ શકે નહીં. વિકલ્પમાં પ્રથમ દુઃખ લાગવું જોઈએ આમ છે. હમણાં સુગાનીજીને 367 ની ચર્ચા કરી એમાં તો હજી શુદ્ધો શુદ્ધોપયોગની રાહ જોવાની ના પાડે છે, કાંઈ તો હજી પુનિની વાત ચાલે છે. કેટલો ફેર, ક્યાં દ્રવ્ય દ્રષ્ટિ અને ક્યાં પુન કરવું જોઈએ એવો અભિપ્રાય, ક્યાંય મેળ પડે એવું નથી. બહુ ફેર પડી જાય, બહુ છોટું પડી જાય. પાપના કોઈ વર્ણન કરવાની વાત રહેતી નથી, સ્થિર એટલે આ વાત નિશ્ચયથી જાણો, આ વાત ખરેખર જાણો, આ વાત પરમ સત્ય જાણો. નિશ્ચય નો અર્થ છે કે આ વાત પરમ સત્ય જાણો. પછી નિશ્ચયથી જાણવામાં એમ કાઢે પક્ષ હોય ને વ્યવહારનો, નિશ્ચયથી આમ પણ વ્યવહારથી આમ. અહીંયા જે કહેવા માગે છે એને મુખ્ય કરીને, એથી વિરુદ્ધ વાત ને શું કરવા મુખ્ય કરે છે. અહીંયા એ જાણવાનો વિષય છે, વ્યવહારનો વિષય છે, આદરવાનો નથી, પણ જાણવાનો વિષય છે. એટલા માટે જાણવાનો છે કે એથી હિનકુટીનો વ્યવહાર જે તે ભૂમિકામાં ન હોઈ શકે, એટલી નીચે સામાન્ય રીતે એને દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષનો વિરોધ કે વિરાજના ન હોય, એવા પરિણામ મુમુક્ષુની ભૂમિકામાં ન હોય, કેમ કે એને તો પરમ ભક્તિ હોય. હવે થાય તો કોઈ પણ બાને, કોઈ પણ કારણે, કોઈ પણ નિમિત્તે, કોઈ પણ અપેક્ષા અપેક્ષા સમજીને કરે તો કે મુમુક્ષુની ભૂમિકાનો ત્યાગ એને થઈ ગયો, ખલાસ, એનો વ્યવહાર ચૂકી ગયો. એમ મુનિ દશામાં જે વ્યવહાર છે એ દશામાં જાણેલો પ્રયોજનવાન છે, એમ કે એથી નીચેનો વ્યવહાર હોય ઉદ્દેશ્ય કાર લે ચૂક ગયો. મુનિ દશા ત્યાં ન રહી, મુનિ મુનિ દશાનો ત્યાગ થઈ ગયો છે અને છે જ નહીં, સીધી વાત છે. પૂજા પ્રક્ષાલ નો કોઈ પણ આરંભ સમારંભ નો હોય, જૈન મંદિર માં દર્શન કરવા આવે, પણ જૈન મંદિર બંધાવવામાં કરવું કરાવવું અનુમોદવું એ કઈ પ્રકારે એને એનો ફંડફાળો ન કરે. કોઈને એમ ન કે તમે અહીંયા આટલા રૂપિયા કેમ નથી લખાવ્યા કે લખાવો, દર્શન કરવા આવે. આરંભ સમારંભ એને હોય એ 9 કોટી એને પછખાણ છે. એ વ્યવહાર છે, ભલે શુદ્ધાવ છે તો પણ એની ભૂમિકા બહાર છે, છતાં કરે તો એની ભૂમિકાનો ત્યાગ અવશ્ય અવશ્ય થઈ જાય. એનો નિશ્ચય તપાસવાની જરૂર રહેતી નથી. વ્યવહાર ગયો એનો નિશ્ચય તો વગર કીધે ગયેલો છે. કોઈ એમની મુમુક્ષુતામાં એવી ગડબડ કરે, ભલે અમે દેવગુરુ શાસ્ત્રમાં વિરુદ્ધ વાત કરીએ, અમારો નિશ્ચય તો અમારો એકદમ નિશ્ચયની વાત તો અમારી જોરદાર છે ને, એની ગડબડ છે, બધી વાતમાં મોટી ગડબડ સરી ગઈ છે. એ છે કે એ વાત નિશ્ચયથી જાણો, પુણ્ય કર્મો ભલું છે એવી ભ્રાંતિ ન કરો. બોલો, થોડું તો ભલું કે નહીં એ ભ્રાંતિ ન કરો. અભિપ્રાય તો ચોખ્ખો હોવો જોઈએ, પછી થાય તો અભિપ્રાય વિરુદ્ધ થાય એનો ખેદ આવ્યા વિના અભિપ્રાય તો ચોખ્ખો થઈ જવો જોઈએ. તત્વદ્રષ્ટિએ અભિપ્રાય બરાબર ઘડાવો જોઈએ, તત્વદ્રષ્ટિથી. હવે કે છે છોડી વાત લે છે કે જ્ઞાનમ મોક્ષસ્ય હેતુ ભવન સ્વયં ધાવતી. જ્ઞાન એટલે કે આત્માનું શુદ્ધ ચેતનારૂપ પરિણમન, એને અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું છે. આત્માનું શુદ્ધ જ્ઞાનમય પરિણમન કહો, શુદ્ધ ચેતનારૂપ પરિણમન કહો, વિતરાગ ભાવ સ્વરૂપ પરિણમન કહો. એવું જે આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરિણમન, તે મોક્ષનું અર્થાત સકળ કર્મક્ષય લક્ષણ એવી મોક્ષ અવસ્થાનો હેતુ છે. હેતુ એટલે કારણ, મોક્ષનો હેતુ એટલે મોક્ષનું કારણ એટલે મોક્ષનો માર્ગ એટલે મોક્ષનો ઉપાય. સકળ કર્મક્ષય લક્ષણ, સકળ કર્મક્ષય લક્ષણ એવી જે મોક્ષ અવસ્થા, એનું કારણ શું? કે શુદ્ધ આત્માનું શુદ્ધ ચેતનારૂપ પરિણમન સાધક અવસ્થાનો તે કારણ થતું થકું ये अवस्था कारण थतू थको ये कारण छे स्वयं धावती स्वयं दौड़े छे वृद्धिगत थतू थतू पूर्ण थाय छे ये मोक्षमो मार्ग छे ये चतुर्थ गुण शांति शुरू थाय ये वृद्धिगत थतो थतो पूर्ण थाय छे दौड़ी ने पूर्ण थाय छे एम के छे नानम स्वयं धावती स्वयं धावती ये पोते परिणाम में दौड़ सके विभावे थी थंभी स्वरूप भणी दौड़े परिणति यहाँ थी कई दौड़े एट धावती दौड़े से परिणति वेग छे एनी अंदर दौड़े छे एटले एनी अंदर पुरुषार्थ नो वेग छे शुद्ध उपयोग में आवे वारंवार शुद्ध उपयोग में आवे निर्जरा ढगला थाय दौड़े से एम कहेवामां आवे छे स्वयं दौड़े छे एवं सहज छे एम करता पण नथी एम कहे छे एवं सहज छे केम के वस्तुनो स्वरूप एवं छे आत्मा स्वरूप छे जे एटलो अनंत चतुष्टय मंडित महापदार्थ छे अंदरमां अनंत चतुष्टय मंडित ज छे तो કે પરિણત પરિણતિ એને જોવે તો દયા વિના રે ને 25 વર્ષે ખોવાયેલો છોકરો જડે તો ભીટી પડે કે નહી તો અનંત કાળ થી ખોવાયેલો પરમાત્મા છે અને ઓલું તો પરદ્રવ છે આ પોતે છે અને પરમાત્મા છે પાછું પણ એને તો દોડે કે ન દોડે દોડ્યા વિના સહેજે દોડે એમ કે છે શું એવું સહજ છે નિર્ણયના કાળમાં એટલો ભાર પડે છે જ્યારે નિજ સ્વરૂપનો પ્રતિભાસ આવે છે જેને જ્ઞાનીઓએ બીજ જ્ઞાન કહ્યું શું એ જ્ઞાન બીજ રૂપ કહ્યું એટલું વજન ત્યાં પડે છે શુદ્ધાત્માનું કે પરિણતિ દોડ્યા વિના પરંતુ દોડે દોડે ને દોડે જ કોર્ટમાં એવું થાય છે કોઈ વકીલ એવા આવે છે ઘણા શું છે કે જુનિયર વકીલ હોય પણ પછી બહુ વકીલાત ન ચાલે એટલે જજ થઈ ગયા હોય પટ પરીક્ષા આપીને સિનિયર વકીલ છે જયારે ઉભો થાય ત્યારે જજ દબાય અને વજન એટલું પડે શું આનું એટલું વજન પડે આ વજન પડે શું કહેવાય શું દ્રષ્ટાંત એમ શુદ્ધાત્માનો પ્રતિભાસ આવ્યો એનું પર્યાય ઉપર વજન એટલું પડે એ બધાનું વજન ઉડી જાય આખા જગતનું તો વજન ઉડી જાય પણ એની પર્યાયનું વજન ઉડી જાય એટલું વજન પડે એનું એવું સહજ છે ભાવાર્થાન છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતા સહજ જ અંધકાર મટે છે એને પછી હામણી લેવી પડે અંધકારને વાળીને બહાર કાઢો થોડુંક કચરો ન રહી જાય અંધકારનો એ કાંઈ ઘરમાં હંજવાળી કાઢી એવી રીતે અંધકારને કાઢવો પડતો નથી સૂર્ય ઉગ્યો તે અંધારાનું નામ નિશાન રહે નહીં જેમ સૂર્યનો પ્રકાશ થતા સહજ જ અંધકાર મટે છે તેમ જીવ શુદ્ધ ચેતનારૂપ પરિણમતા સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે જ્યાં જીવ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુસરીને અનુલક્ષીને પરિણમ્યો સ્વરૂપાકાર પરિણમન જ્યાં થયું ત્યાં પછી વિકલ્પોને કાઢવા પડતા નથી સહજ જ વિકલ્પ મટે છે નિર્વિકલ્પ અવસ્થા નિર્વિકલ્પ સ્વરૂપમાં એકાકાર તન્મય થનારા પરિણામ નિર્વિકલ્પ સ્વરૂપે જ હોય છે અને અહીંયા વિકલ્પ કાઢવાનો જુદો નવો પુરુષાર્થ કરવો પડતો નથી સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે નાનાવરણાદિ કર્મ અકર્મ રૂપે પરિણમે છે, અને જે કઈ પૂતગલ પિંડ નાનાવરણાદિ કર્મ બંધન થયા હતા એની પ્રકૃતિ છોડી દે છે. એ સાદા કારમણ વર્ગણામાં જઈને ભળી જાય છે, પાછા જીવનું ક્ષેત્ર છોડીને સાદા કારમણ વર્ગના રૂપ થઈને, એટલે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ છોડીને પાછા એ કારમણ વર્ગનામાં અકર્મ રૂપ પરિણામે થઈ જાય છે. જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ પડી તે કર્મ, એ પ્રકૃતિ છૂટી ગઈ તે અકર્મ એમ કે છે. એ અકર્મ રૂપ પરિણમે છે, અને રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે. રાગાદિ અશુદ્ધ પરિણામનો અભાવ થઈ જાય છે, પછી ત્યાં એનો સદભાવ રહેતો નથી. એ જ્ઞાન કેવું છે? જે શુદ્ધ ચૈતન્ય રૂપ પરિણમન કહ્યું એ જ્ઞાન કેવું છે? કે નિર્વિકલ્પ સ્વરૂપ છે, નિષ્કર્મ્ય પ્રતિબદ્ધમ. એનો અર્થ કાયદો છે શું? નિષ્કર્મ, નિષ્કર્મ સાથે પ્રતિબદ્ધ થયેલું છે. કર્મ સાથે પ્રતિબદ્ધ થયેલું નથી, પણ નિષ્કર્મ સાથે પ્રતિબદ્ધ થયેલું છે. વિકલ્પ માત્ર છે, સકર્મ અવસ્થા છે. અહીંયા કહે છે કે શુદ્ધ અવસ્થા છે તે નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પના બે અર્થ થાય છે. એક વિકલ્પના અભાવ સ્વરૂપે પણ નિર્વિકલ્પ કે છે, અને એક કેવળ અંતર્મુખ છે એને પણ નિર્વિકલ્પ કે છે. એ રીતે નિર્વિકલ્પના બે અર્થ છે. 833માં ભાવના લીધી છે ને ગોપાલદેવે, ભાવના આત્મ સ્વરૂપની ભાવના લીધી છે, એમાં હું માત્ર નિર્વિકલ્પ છું એમ બે વખત લીધું છે. નિર્વિકલ્પ ને બે વખત લીધું છે. અનુભૂતિ સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર છું, અચિંત્ય પરમોત્કૃષ્ટ સુખ સ્વરૂપ છું. મેં નિર્વિકલ્પ બે વખત લીધું છે. ભાવના ભાવવા માટે બહુ સારો પારિગ્રાફ છે શું. અને ભાવના બે પ્રકારે ભાવવાનો બને છે. એક વિકલ્પ, એવા વિકલ્પ થી ભાવના, વિકલ્પ શબ્દ શબ્દને અનુસરીને વિકલ્પાત્મક છે, અને એક વેદનને અનુસરીને સ્વરૂપ લક્ષે વેદનનો આવિર્ભાવ કરવા રૂપ, એનું વાંચીને ગ્રહણ કરતા જે ભાવ ઉત્પન્ન થાય એને ભાવના કહે છે. એમાં વિકલ્પ મુખ્ય નથી, એમાં એનો આત્મભાવ છે એ મુખ્ય છે. એ આત્મભાવનામાં આત્મભાવ છે તે મુખ્ય છે. એ રીતે આત્મભાવપૂર્વક ભાવના જેવી ભાવવા યોગ્ય આ ભાવના છે. વિકલ્પાત્મક મને માત્ર ભાવવા યોગ્ય ભાવના નથી, બહુ સારી ભાવના છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, તો આમ શરીરથી છૂટો પડી જાય શું? આ વાંચ્યને પકડે ભિન્નતાના છૂટો પડી જાય છે. તો એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એ શુદ્ધ અસંગ તત્વ, અસંગ ચૈતન્ય, એવા અસંગપણાના ભાવનો આવિર્ભાવ થાય. પરમોત્કૃષ્ટ એટલે અનંત ઉત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ, અવ્યાબાધ સુખ એવું સુખ સ્વરૂપ માત્ર છો. એકાંત શુદ્ધ અનુભવ રૂપ છો. પ્રત્યક્ષ અનુભૂતિ જે છે પ્રત્યક્ષતા લેવી, એમાં એકાંત શુદ્ધ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છો, અનુભવ રૂપ છો. એટલે ત્યાં વિક્ષેપ છો, વિકલ્પ છો, ભય છો, ખેદ છો કે બીજી અવસ્થા છે, આવો છું ત્યાં બીજી વાત ક્યાં રહી છે એમ કે છે. આ મૂળ સ્વરૂપ પકડાવે છે. બીજી અવસ્થા એટલે અવસ્થામાં સુતા થઈ કે ન થઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી. હું માત્ર નિર્વિકલ્પ છ, છું, હું માત્ર નિર્વિકલ્પ છું, આ વિકલ્પ રહીત શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ, પછી પવિત્રતા લઈ લેવી, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ એટલે પરમ પવિત્ર છો, મલિનતાના અભાવ સ્વરૂપ છો, અને શુદ્ધ પરમ શાંત ચૈતન્ય, પરમ શાંત સુધાનો રસ, શાંત સુધાનો રસ છો, પરમ શાંત ચૈતન્ય રસ છો, હું માત્ર નિર્વિકલ્પ છું. આ ફરીને આવ્યું, કેવળ અંતર્મુખ છું એમ લેવું છું, માત્ર નિર્વિકલ્પ છું એટલે કેવળ અંતર્મુખ છું, એવા હું નિજ સ્વરૂપ મય અભેદ સ્વરૂપ મય ઉપયોગ કરું છું, ઉપયોગ કરું છું એટલે સાવધાન થાઉં છું, મારા આવા સ્વરૂપની હું સાવધાનીમાં આવ્યો છું અને હું એમાં તન્મય થાઉં છું, એકાગ્ર થાઉં છું. બહુ સારી ભાવનામાં આવી છે. 833 માં છેલ્લો પેરેગ્રાફ છે, સ્વરૂપ ભાવનાનો, આત્મભાવનાનો પેરેગ્રાફ છે. આખો પત્ર બહુ સારો છે. ભેદ વિજ્ઞાન લીધું છે, સ્વરૂપ મહિમા એટલો લીધો છે, શું છેલ્લા આત્મભાવના લીધી છે. ત્રણ વખત તો ભેદ જ્ઞાનના પેરેગ્રાફ લીધા છે. શું નિષ્કર્મ પ્રતિબદ્ધમ અહીંયા એમ કહ્યું, નિર્વિકલ્પ ને અહીંયા શું કીધું, નિષ્કર્મ, કર્મના અભાવપણાના ભાવમાં પ્રતિબદ્ધ છે. પ્રબળ કષાય અભાવ એમાં પ્રતિબદ્ધ છે. વળી કેવું છે કે ઉદ્ધત રસમ, પ્રગટપણે ચૈતન્ય સ્વરૂપ છે, પ્રત્યક્ષ ચૈતન્ય છે, એની પ્રત્યક્ષતાને મટાડી શકાય એવું નથી. નિત્ય ઉદ્યોત રૂપ છે ને, જે સહજ પ્રત્યક્ષ સ્વરૂપ છે એ નિત્ય ઉદ્યોત રૂપ જ છે. એનું પ્રત્યેક અત્યારે વર્તમાન લ્યો એટલે કારણ શુદ્ધ પર્યાય થઈ ગઈ, અત્યારનું વર્તમાન લ્યો એટલે કારણ શુદ્ધ પર્યાય થઈ ગઈ. સિદ્ધિ રીતે પર્યાય કહીને તો પર્યાયની ચિંતા ઉડાડી દીધી છે. પર્યાયનું શું થશે કે કાંઈ એને થવાની જરૂર નથી, કારણ શું પર્યાયમાં દ્રવગુણ ને પર્યાય ત્રણ આવી ગયા. તારે જા પ્રગટપણે ચૈતન્ય સ્વરૂપ છે, સાથે મોક્ષનું કારણ થાય છે. આવું જે શુદ્ધ પરિણમન છે કેમ મોક્ષનું કારણ થાય છે કે સમ્યક્તવાદી નિજ સ્વભાવ ભવનાથ, જીવના ગુણ જે સમ્યક દર્શન આદિમાં સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર, એવા જે જીવના ક્ષાયી ગુણ છે, નિજ સ્વભાવ એટલે ક્ષાયી ગુણ છે એટલે પૂર્ણ શુદ્ધ ગુણ છે, તેમના પ્રગટપણાને લીધે શા માટે મોક્ષનું કારણ થાય છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એનું પૂર્ણ શુદ્ધપણું પ્રગટ કરી દેશે, માટે એને કારણ અથવા માર્ગને ઉપાય કહેવામાં આવ્યો છે. ભાવાર્થ આમ છે કે કોઈ આશંકા કરશે કે મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે મળીને છે, અને અહીં જ્ઞાન માત્ર મોક્ષ માર્ગ કયો તે કઈ રીતે કયો એમ કીધું ને, જ્ઞાનમ સ્વયં ધાવતી, નિષ્કર્મ પ્રતિબદ્ધમ ઉદ્ધત રસમ, જ્ઞાનમ સ્વયં ધાવતી, જે ચોથું ચરણ છે. અહીંયા તો તમે એકલા જ્ઞાનનું નામ લીધું છે, અને અમે શાસ્ત્રમાં એમ ભણ્યા છીએ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તમે તો અહીંયા એકલા જ્ઞાનનું નામ લ્યો છો કે શું. તો એવી રીતે જ્ઞાન માત્ર ને મોક્ષ માર્ગ કઈ રીતે કયો, તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં જ્યાં શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે એ જ્ઞાનમાં સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર સહજ જ ગર્ભિત છે. ગર્ભિત છે તો પ્રગટપણે સાથે છે એમ લેવું છે. જ્યાં જ્ઞાન સ્વાનુભૂતિ રૂપ પ્રગટ થયું ત્યાં સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર ન પ્રગટ્યા એમ કઈ બનતું નથી. અનંત ગુણ આમ તો પ્રગટ્યા છે, સર્વ ગુણાંશ તે સમ્યક્તો, એટલે એમાં બધું સાથે છે, તેથી દોષ તો કઈ નથી એમ કહેવાના દોષ તો કઈ નથી. જ્ઞાનની પ્રધાનતાથી મોક્ષના માર્ગને કહીએ તો એમાં દોષ તો કઈ જ નથી. દોષ તો કઈ નથી, ગુણ છે, ઠીક એમ કહેવામાં દોષ નથી પણ એમ કહેવામાં ગુણ છે એમ કે છે. જ્ઞાન થી કેવું તમારે એમ કે છે, વાંધો નહીં, ગુણ થશે તમને, દોષ નહીં થાય પણ ગુણ થશે એમ કે છે. સાધન છે ને જ્ઞાન, એટલે જ્ઞાન સાધન છે એમ કહેવું છે, એનાથી ગુણ છે, દોષ થવાનો કઈ પ્રશ્ન રહેતો નથી, લાભનું જ કારણ છે. બહુ સારો કળશ છે, મોક્ષાર્થીનો કળશ લીધો છે. અમૃતચંદ્રાચાર્ય મોક્ષાર્થીને ક્યાંક ક્યાંક લીધા છે. શું કુંકુંડાચાર્ય તો 17-18 ગાથામાં મોક્ષ કામેણ શબ્દ વાપર્યો છે. અમૃતચંદ્રાચાર્ય લીધા છે ક્યાંક ક્યાંક. અહીં શબ્દ રાખશે
ભગવાન.